તારીખ 25-10-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
પક્ષ પદાર્થ જે છે સ્વરૂપ એના પક્ષમાં આવ્યો તો પણ એમાં શું વિશેષતા છે, તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી. યથાર્થ આ પક્ષ આવ્યો છે, માટે યથાર્થતામાં આ છે. જેને કોઈ યથાર્થ પક્ષ આવે છે એ ત્યાં અટકે છે, તે પક્ષ જ પીડા કરે છે, પક્ષાંતિક્રાંત થતો નથી. જયારે પક્ષમાં આવ્યા છતાં પણ યથાર્થપણે આવ્યો છે માટે એ પક્ષ ની અંદર એ અટકશે નહીં. આ વિશેષતા છે. ચતુર એટલે શું? ફસાય નહીં એનું નામ ચતુર. અટકી ને જાય ફસાય નહીં એનું નામ ચતુર. પક્ષ કરે છે એવી જે પર્યાય, એ પર્યાય ઉપર એનો જોર નથી. પણ એનો જે વિષય લક્ષમાં આવેલું જે સ્વરૂપ છે વિષયભૂત તત્વ, એના ઉપર એનો જોર છે. યથાર્થ પણ છે, એનો જોર ક્યાં છે? કે જે પર્યાયમાં એ જોર મારી રહ્યો છે એના ઉપર એનો જોર છે. તો એને વારંવાર એમ થયા કરશે કે મને આવી પર્યાય થાય છે, મને આવી પર્યાય થાય છે. આપણે તો સિવાય નિશ્ચય સિવાય બીજી વાત કરતા, બીજી વાત આપણને ફાવે નહીં, બીજી વાત આપણને ગમે નહીં. એ જે એ પ્રકારની જે પર્યાય થઈ એને એના ઉપર એનું વજન છે, એનું લક્ષ્ય જ એના ઉપર છે કે મને આવી પર્યાય થાય છે, મને નિશ્ચયના જોર વાળી પર્યાય થાય છે, એના ઉપર એનું લક્ષ્ય થાય છે. જયારે યથાર્થ નિશ્ચયને એના પક્ષ જેને મતદાનો છે એને એવું જોર જવા છે તો એના ઉપર એનો લક્ષ નથી જતો. આ તો એ સંબંધનું વર્ણન કરતા સમજાવાય છે. પણ એ સ્થિતિની અંદર આવનાર જીવને તો એ જોરવાળી નિશ્ચયના જોરવાળી પર્યાય સામે જોવાનું છૂટતું નથી. તો એની યથાર્થતા છે કે પોતાની પર્યાયને જાણે જોતો જ નથી, એવું એનું દુર્લક્ષ વર્તે છે. જે પર્યાય સ્વરૂપ ઉપર લક્ષ કરે છે અને જોર કરે છે એનું દુર્લક્ષ વર્તે છે અને સ્વરૂપનું લક્ષ વર્તે છે. આવી એક વિશિષ્ટતા આ પ્રકારની સ્થિતિમાં ઉભી થાય છે, એ એનું લક્ષણ છે. સ્વરૂપ નિશ્ચય થાય એને અનુભવ થયા પહેલા અને સ્વરૂપ પછી, કેમ કે આ સ્વરૂપ નિશ્ચય થયો એને પક્ષ થયો છે. પક્ષમાં કોણ આવ્યો? જેને સ્વરૂપ નિશ્ચય થયો તે. એટલે સ્વરૂપ નિશ્ચય થયા પછી સ્વરૂપની પ્રાપ્તિ થાય, અનુભવ થાય, એ વચ્ચેની સ્થિતિ આ પ્રકારનું પણ થઈ ગયો. જેને સ્વરૂપ નિશ્ચય થયો છે એની દશામાં શું ફેરફાર છે એ વર્ણન ચાલે છે. સ્વરૂપ નિશ્ચયવાન છે, યથાર્થ સ્વરૂપ નિશ્ચય વાળો છે એનું વર્ણન ચાલે છે. તેમાં પાંચ પ્રકારની વાત ચાલી, આ છઠ્ઠા પ્રકારની વાત ચાલે છે. એના ઉપર લક્ષ નથી, એના ઉપર જરાય વજન નથી. શું ફેરફાર થઈ ગયો પણ એના ઉપર વજન નથી. અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજન નથી, અર્થાત જોર નથી. તેનું લક્ષ તો અને એનું જોર તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ ઉપર છે. ત્યારે ઓલો જોયા કરે છે, કેટલું જોર આવે છે, હજી જોર વધ્યું કે નહીં, એવું ઘટ્યું કે કેમ, હમણાં કેમ વચમાં કેમ ઘટી ગયું, કારણ કે એને વધઘટ થવાની છે. એના ચરતા શ્રેણીના પરિણામ નથી એટલે એને વધઘટ થવાની છે, એટલે એ મને શંકા પડશે. જોર બહુ સારો જોર ચાલતો હતો, વળી પાછું હમણાં જોર મંદ પડી ગયું છે. એટલે એનો લક્ષણ ક્યાં રહે છે? વૈદ્યો 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 ને વૈદ્યો એ ખરેખર એને સૌ ઉપર લક્ષ છે જ નહીં, એને પર્યાય ઉપર જ ત્યાં ને ત્યાં લક્ષ છે. એટલે ખરેખર તો અત્યારે વ્યવહારનો પક્ષ એને છૂટ્યો નથી, ભલે નિશ્ચયને એના વિષય ઉપર જોર મારે છે તો પણ એને વ્યવહારનો પક્ષ ખરેખર જોવો તો છૂટ્યો જ નથી. અંદરની પરિસ્થિતિ આ છે. કલ્પના કરી છે મારા સ્વભાવ છે, સૂત્રકાળી છું, અભેદ છું, ગૃહ છું, પરિણામ છું, નાયક છું, કલ્પના કરી છે. આમાં જ્ઞાનમાં ભાષો નથી. જેને ભાષો છે તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ ઉપર છે. તેથી પરિણામમાં ભલે આગળ વધતો જાય છે તો પણ એનું પરિણામ ચડતી શ્રેણીનું છે. પરિણામ ઉત્તરો ઉત્તર આગળ વધતા જાય છે, સ્વરૂપ પ્રત્યે પરિણામ છે, સ્વરૂપ સમજ જતા જાય છે, તો પણ એના ઉપર એનું લક્ષ નથી. પરિણામમાં વિકાસ સધાતો હોવા છતાં એના ઉપર લક્ષ નથી. કેટલું વિચિક્ષણપણું, આ વિચિક્ષણપણું છે. સહજ હોવાને લીધે, કૃત્રિમ રીતે નહીં, સહજ હોવાને લીધે તે અવશ્ય પક્ષાંતિ ક્રાંત દશાને પ્રાપ્ત થાય છે. એ પક્ષાંતિ ક્રાંત દશા કયો? સમય દર્શન કયો? સ્વાનુભવ કયો? સુધવ કયો? કયો? અને રાગના બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ બંધ થઈ ગઈ એમ કયો? એને પક્ષાંતિ ક્રાંત દશા કહેવામાં આવે છે. એટલે ત્યાર પછી એને નિશ્ચયનો પક્ષ નથી, એને વ્યવહારનો પણ પક્ષ નથી. એમાં એક એક પક્ષ એમ થઈ ગયું. એ પક્ષાંતિક્રાંત 144 ગાથા પક્ષાંતિક્રાંત તે જ સમયનો સાર છે. નવી પક્ષથી અધિકાંત ભાગ્યો તે સમયનો સાર છે. સમ્યક તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, છઠ્ઠો પ્રકાર છે. સાતમા નવી આત્મ સ્વરૂપ નો યથાર્થ નિર્ણય ચૈતન્ય વિરે નિષ્ફૂર્ણાનું કારણ થાય છે. ચૈતન્ય વિરે નિષ્ફૂર્ણ આપ્યો એ ચૈતન્ય સ્વભાવને અનુલક્ષીને થતો પુરુષાર્થ કયો, અથવા ચૈતન્ય સ્વભાવ નો પુરુષાર્થ કયો, બધું એકાદ છે. એટલે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય જેને થાય છે તેને ચૈતન્ય વિરે નિષ્ફૂર્ણાનું તે કારણ થાય છે. એ જ્ઞાન કારણ છે અને પુરુષાર્થની ઉત્પત્તિ તે કાર્ય છે. જ્ઞાન સાધન થઈ ગયા મુક્ષુ જીવને આવું સ્ફુરણ ખ્યાલમાં પકડાઈ ગયું છે. શા માટે? કે પરિણામનું અસાધારણ પણ હોવાને લીધે. કેમ કે રસ તીવ્ર થયો, ત્યાં સ્વભાવ રસ છે એ તીવ્ર થયો. જ્યારે ચૈતન્ય વિરે નિષ્પૂર્ણા થાય ત્યારે સ્વભાવ પ્રત્યે રસ છે એ ઉગ્ર થાય છે. એ અસાધારણ પરિણામ થઈ ગયું. દરેક કાર્યની અંદર રસ ઉત્પન્ન તીવ્ર થઈ જાય ત્યારે એ પરિણામ અસાધારણ થાય છે. સાધારણ પરિણામમાં મંદ રસે પરિણામ ચાલતા હોય છે. તીવ્ર રસ થાય ત્યારે પરિણામ અસાધારણ થાય. અને ત્યારે એ પોતે સમજી શકે કે મને અત્યારે રસ વધી ગયો છે, મને અત્યારે શોખ વધી ગયો છે. સુભાષી ભાવમાં ત્યાં રસના પરિણામ તીવ્ર થાય રસથી, ત્યાં શોકના પરિણામ દુઃખના સુખના તીવ્ર રસથી પરિણામ થાય એટલે પકડી શકાય છે. તીવ્ર થાય એટલે સ્થૂળ થાય છે. એમ ચૈતન્યનું પરિણામ અહીંયા સ્થૂળ થાય છે. તો એને પોતાને પકડાઈ જાય છે કે પરિણામની અંદર પુરુષાર્થની ગતિ કોઈ બીજી રીતે ચાલવા માંડી સહજ પડે. મુમુક્ષુ જીવને આવું સ્ફુરણ પરિણામનું અસાધારણ પણ હોવાને લીધે ખ્યાલમાં પકડાઈ તેવું છે. કારણ કે અદભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા સ્વરૂપ પણ અદભુત થી અદભુત છે. કોઈ આપણે ભગવાનની મૂર્તિ સ્થાપીએ છીએ તો એ બીજી નજર નથી થતી, આ તો ભગવાન બસ અને ધારી ન રહેવાને પણ એક ખાલી નજર જાય ઉપર છેલ્લો ઉપયોગ જાય ચક્ષુ ઇન્દ્રિયનો ભગવાન છે. એ તો પરદ્રવ છે, હવે સ્થાપના નિક્ષેપ છે, આ બધો પ્રકાર છે એ ખ્યાલમાં છે. પાછું આ તો સ્વદ્રવ છે અને સ્થાપના નિક્ષેપ નો સવાલ નથી. એટલે કેટલો રસ આપે એમ કેવું છે શું? સાક્ષાત સિદ્ધ પદ છે, પોતે જ પરમાત્મા પદ છે, પોતે જ સિદ્ધ પદ છે, સર્વોત્કૃષ્ટ પદ છે. એનું અદભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા પોતાના ગુણ વિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે. ત્યાંથી પુરુષાર્થની ગતિ ઉત્પન્ન થઈ એનું આ લોજિક છે કે પોતાને ગુણની પ્રીતિ હતી, ગુણનો પ્રેમ હતો, અવગુણની અપ્રીતિ હતી, અવગુણની અરુચિ હતી, અવગુણ પ્રતિ અપ્રેમ હતો. કોઈનો ગુણ જોતા પણ માણસને એના પ્રત્યે આદર ભાવ થાય, સામાન્ય ગુણ એક જાતનો ગુણ તો છે એનામાં શું, અમુક તો ગુણ છે એનામાં શું, ત્યારે એ તો સામાન્ય વાત છે. મુક્ષુતામાં હોય છે સામાન્ય વાત છે એ તો. આ તો અલૌકિક અનંત ગુણનો ભંડાર, અનંત ગુણનું નિધાન અને એક એક ગુણ અલૌકિક, એક ગુણનો વિચાર કરીએ આપણે આપણને અશાંતિ પ્રિય છે કે નહીં? કેમ કે અવગુણમાંથી અશાંતિ જન્મે છે, કોઈને અશાંતિ ગમશે ટેન્શન જેને કહે છે આપણે એ ભાષા. કોઈ રીતે ટેન્શનમાં તો આવું જ નથી કે જો એનો એનો જે પતાવવું હોય પતાવવો શું. ટેન્શન છૂટવા માટે છોડાવવા માટે માણસ ગમે તે ભોગ આપી દેશે, ટેન્શનને કોઈ બી પસંદ કરે કેમ કે અશાંતિ છે એની અંદર. જીવને એટલી બધી અશાંતિ અંદરથી થાય છે તો સામાન્ય શાંતિ માટે પણ જીવની આ તૈયારી છે કે એટ એની કોસ્ટ આપણે ટેન્શન ન જોઈએ, શાંતિ જોઈએ. હવે આ તો આત્મશાહિત મનની શાંતિ છે, કૃત્રિમ. આત્મશાંતિ કેટલીક બેહદ જે શાંતિના ભંડારના નીચે તળિયું નથી એટલી અનંત 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 બેહદ શાંતિ અંદરમાં રહેલી છે. એવા એવા અનંત ગુણનું નિધાન પોતાનું સ્વરૂપ છે, એવું અદભુત સ્વરૂપ છે પોતાનું, એને ભાષે છે, એની પ્રત્યક્ષતા ભાષે છે. પછી કોઈ અનુમાનનો વિષય નથી, એની પ્રત્યક્ષતા ભાષે છે કે પ્રત્યક્ષ અત્યારે આજના હાજર હું છું, આ મારી વિદ્યમાનતા છે, ત્રણેય કાળની મારી આ વિદ્યમાનતા છે. ત્યારે એની એની એવી રુચિ ઉપડે છે કે અનન્ય રુચિ, અનન્ય રુચિ એટલે એના જેવી બીજી અન્ય રુચિ ન હોય અને એનાથી જુદું રહી શકાય નહીં. રુચિનો ગુણ આ છે, જુદું ન રહી શકાય. જેના ઉપર બારમાં એવી રુચિ હોય ને એનાથી બધું જુદો રહેવાનો માગે અને અમે સાથે જ રહેશું ગમે તે પરિસ્થિતિમાં, દુઃખી કે સુખી અમે સામારે સાથે રહેવું. આ તો પોતાનું સ્વરૂપ, એમાં પોતાથી પોતાને દૂર રહેવાનું કેવી રીતે બને કે વચ્ચે રાગ આવે તો અંતરાય કોણ છે? બેને જુદા પાડનારના અંતરાય કોણ છે? રાગ વિકલ્પ. એટલે અનન્ય રુચિમાં એક સૂક્ષ્મ વિકલ્પ પણ પોસાતો નથી. આ સ્વરૂપ નિશ્ચય વાળાની દશા છે અંદરને, તો એને અનન્ય રુચિમાં સ્વભાવ પ્રત્યેનો વિકલ્પ, સ્વભાવ સંબંધિત વિકલ્પ, સ્વભાવનો વિકલ્પ સુદ્ધા સ્વભાવનો વિકલ્પ, એ વિકલ્પ સુધા પણ જેને પોસાય નહીં એનું નામ અનન્ય વિધિ છે. બીજો વિકલ્પ પોસાવવાનો તો પ્રશ્ન જ નથી, એની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે. અને રુચિ અને રુચિ અનુયાયી વીર્ય તે સિદ્ધાંત પ્રમાણે ચૈતન્યની અપૂર્વ સ્પૃણા ઉત્પન્ન થાય છે. એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ અપૂર્વ પુરુષાર્થ છે, અથવા એ પુરુષાર્થની જાતિ એવી છે, એ પુરુષાર્થની ગતિ એવી છે, એ પુરુષાર્થની જે દિશાની સ્થિતિ છે એ એવી છે કે પૂર્વે કદી એ પ્રકાર પુરુષાર્થમાં આવ્યો નથી. વચનામૃત 210 માં નીચે પ્રમાણે કહે છે કે જો પહેલા એના શ્રદ્ધામાં, શ્રદ્ધામાં એટલે પ્રતિમાં, વિશ્વાસમાં, પ્રત્યક્ષપણા લીધે એના જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ, પોતાનું સ્વરૂપ છે એને સ્વતત્વ આવવું જોઈએ. જો આવે તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. વચન રચના એમ બતાવે છે કે સહજતા હોય તો ચાલ્યા કરે, પુરુષાર્થ કરવો પડે એમ નહીં, પુરુષાર્થ ચાલ્યા જ કરે એમ કેવું છે. જો કઈ ભાષા આવી છે લીધું છે કોઈ ને કોઈ જગ્યાએથી, પેલા લખાઈ ગયું છે એ લીધેલું છે. પણ આ પ્રકારે સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા પુરુષાર્થની અંદર ચાલ્યા કરે, આ સમ્યક પહેલાની વાત છે. સમ્યક પહેલા ભાવ પાસન થયું હોય, જ્ઞાનમાં લક્ષમાં સ્વરૂપ આવ્યું હોય એની આ વાત છે. પાછું એમ કે પુરુષાર્થની વાત કરી એટલે સમ્યક દર્શન વાળા એ જ્ઞાનીની વાત કરે છે એમ નથી. ગુરુદેવની 12મી જન્મ જયંતિના આત્મધર્મ અંક 401 આત્મધર્મ છાપા કે છે દાણા મેં લેખ એટલે શું છે, પાછળ કહે છે બરાબર છે. અત્યારે 101 નું ચાલે છે એટલે ગુરુના સ્થળ પછી સ્વર્ગવાસ પછી જે 12મી જન્મજયંતિ અને ત્યારે જે આ બાર કરે છે બરાબર છે. કરું છું વાંચ્યા નથી આત્મા તમે તે આત્મા આવ્યા એમાંથી જોઈ લીધું છે, ત્યાંમાંથી કોઈ નીકળ્યા છે ખાસ વાત, કોઈ આમાંથી નીકળ્યા છે ખાસ વાત, એ પદ્ધતિ સરળ પ્રવચનો લીધા છે શાસ્ત્રના એવું નથી. આત્મધર્મ ગુરુ પ્રવચન પ્રસાદ જે આત્મા આવ્યા છે આ સમય પહેલાની વાત છે, આજ સમય દર્શન નો ઉપાય છે. આવો જે પુરુષાર્થ એ સમય દર્શન ન હોય છે, નિર્ણયપૂર્વક લક્ષ્યપૂર્વક ઉતરેલો જે સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ એ જ સમ્યક દર્શનનો ઉપાય છે. અથવા બીજો પણ ગુરુદેવ કહે છે કે સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થથી જ સ્વભાવને પ્રાપ્તિ છે, બીજી કોઈ રીતે પ્રાપ્તિ નથી થતી. વિકલ્પ ક્રિયા કરે એનાથી નથી થતી, વિચારથી નથી થતી. સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ તે સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે, બીજું કોઈ પ્રાપ્તિનું કારણ નથી અને એ અપૂર્વ છે. બીજા પુરુષાર્થ કર્યા છે સ્વભાવની સન્મુખ થઈને ત્યારે પુરુષાર્થ નથી ચાલ્યો, વિરુગુણનું પરિણામ નથી થયું. સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો, અને તે પુરુષાર્થ ઉપડતો નથી. અમારી ઈચ્છા છે, કેમ કે ખબર પડી અમને કે આત્માનો સાક્ષાત્કાર થાય એટલે ભાવ ભ્રમણ મટી જાય. અમારે આત્માનો સાક્ષાત્કાર જરૂર કરવો છે પણ તે પુરુષાર્થ ઉપડતો નથી, આ અમારો પ્રશ્ન છે, સમસ્યા છે. ઉત્તર કે ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે, સ્વરૂપ લક્ષમાં આવે અને સ્વરૂપ લક્ષે સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થાય તો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. આ સ્વભાવ સન્મુખતાનો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય સ્વરલક્ષી હતી તેને સ્વલક્ષી કરવી, એટલે જ્ઞાનમાં લક્ષમાં પોતાનું સ્વરૂપ આવવું, એમાં મહાન પુરુષાર્થ છે. માસા ભલે ટૂંકી કરી નાખી કે દ્રવ તરફ વળ, દ્રવ તરફ વળે ભલે ઠુકાણ નાખી દે પણ પુરુષાર્થ એની અંદર છે એમ કે છે. ધ્રુવ તરફ વળ એમ ભાષા શૈલીને ટૂંકી કરી પણ તેમાં પુરુષાર્થ માન છે. ભલે જીવ શાસ્ત્ર જ્ઞાન કરે, ભલે ધારણા જ્ઞાન કરી લે પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનુપ છે અને એ મહાન અપૂર્વ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ સંબંધે એક બોલ 446 નંબરનો થયેલો છે, એમાં આ અપૂર્વ પુરુષાર્થ છે એ પણ શબ્દ નાયક પાસે સમય દર્શન પહેલા. પુરુષાર્થ આ અપૂર્વ છે કે જે અપૂર્વ પુરુષાર્થ સમય દર્શનની પ્રાપ્તિ થાય છે. આજ સમય દર્શન નો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ 210 નંબર નો નિષ્ણામ છે કે બીજો કોઈ ઉપાય જ નથી. વિષય કેટલો સ્પષ્ટ થઈને બહાર આવ્યો છે આ જોવાની ખૂબી છે. સમય દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય પણ કેટલો સ્પષ્ટ થઈને બહાર આવ્યો છે. ઉપરોક્ત વચનામૃતમાં મોક્ષ જીવને વિચાર દશાના કાળમાં તેના જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થાય, ઓળખાણ થાય, પ્રતિભાસન થાય અને સાથે સાથે રુચિ અનન્ય પરિણામ અનન્ય ભાવે પરિણમે લક્ષપૂર્વક અને શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે, જ્ઞાનમાં નિશંકતા ઉત્પન્ન થઈ જાય એને અહીંયા શ્રદ્ધા કીધી છે. પેલા બોલે મેં કે શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવો જોઈએ. ત્રિક પર્યાયની વાત છે. સમ્યક દર્શન રૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે. સ્વસન્મુખ ની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી. દિશા બદલાય તો દશા બદલાય, તો સમ્યક દર્શન ને દશા આવે, મિથ્યા બદલે જ્ઞાન મૂકીને જ્ઞાન ની દશા આવે. સ્વસન્મુખ ની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી એવો નિયમ છે અથવા એવો સિદ્ધાંત છે. ઉક્ત વચનામૃતમાં અનેકાંત કર્યું છે કે આ જ રીતે ઉપાય છે, બીજી રીતે સમ્યક દર્શન નો ઉપાય નથી. એ અનેકાંત કર્યું છે, આ ઉપાય છે ને બીજો ઉપાય જ નથી. બસ સ્પષ્ટ વાત આ છે. એટલે શું કે ખોટી મહેનત કરવી આ સિવાય બીજા પ્રકારે મહેનત પ્રયત્ન કરવો સમય અને શક્તિ નો વ્યય કરવા સિવાય બીજું કઈ નથી. એટલે જે કઈ કરવું તે એનું કઈ ફળ આવે એવું કરવું નિષ્ફળ જવાબ છે. તો કઈ સમય બગડવાનો છે આયુષ્ય કેવી રીતે પણ એ વિશે સ્પષ્ટ થાય છે. આત્મ ફેરફાર છે કે ભાઈ સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે. નિશ્ચય થાય છે ત્યારે શું પરિસ્થિતિ હોય છે કે સ્વરૂપ પ્રાપ્તિની સ્વરૂપને પ્રાપ્ત કરવાની બહુ જ ઉગ્ર ભાવના હોય છે. તીખી એટલે ઉગ્ર ભાવના હોય છે અને એવી ભાવના પૂર્વક એ સ્વરૂપની અંતર વિચારણા છે, સ્વરૂપની ખોજ છે, એમાંથી આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે. તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગ રૂપ દશામાં થાય છે. આ ઉપયોગ રૂપના વિષય લીધો પોતાનું સ્વરૂપ ઉપયોગમાં પાડશે, જ્ઞાનમાં પાડશે, પણ જ્ઞાનના ઉપયોગમાં પાડશે. એ ઉપયોગ રૂપ દશામાં થાય છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિ રૂપ થાય છે. ઉપયોગનું જે લબ્ધ થાય છે એ પરિણતિ રૂપ થાય છે. જે ઉપયોગમાંથી લબ્ધની પરિણતિ થઈ ગઈ. આવું જે જ્ઞાનનું લબ્ધ થયું, જ્ઞાનનું જે લબ્ધ છે પૂર્વે કદી થયું નથી. સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિશ્ચયનો જે ઉપયોગ થયો, ઉપયોગમાં જે સ્વરૂપ પ્રતિભાશે જેટલું ઉપયોગમાં થાય એટલું લબ્ધમાં જાય, ઉપયોગનું લબ્ધ થાય ઉપયોગનું લબ્ધ થાય. તો આ સ્વરૂપ જે પ્રતિભાશે એ લબ્ધમાં જીવ, કોઈ વાર જ્ઞાનના લબ્ધમાં સ્વરૂપ નથી જીવા એમ કહે છે. ક્યાં ફેર પડે લીધો લબ્ધમાં જીવો એનું જોર બીજું જાતમાં એનું જોર લીધું. જોર લબ્ધ નું છે, ઉપયોગનું નથી. અત્યારે લબ્ધ બીજું છે, આત્માનું કે સ્વરૂપ પાછું નથી, એટલે લબ્ધ બીજું છે, બરાબર. હવે સ્વરૂપ નો વિચાર કરે છે ઉપયોગમાં કે હું જ્ઞાનક છું, હું શુદ્ધ છું, પરમાત્મ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું. લબ્ધ બીજું છે, એ કઈ કામમાં આવતું નથી. લબ્ધ ફેરવું ફરવું જોઈએ પેલા, એમ કે જ્ઞાની ને ઉપયોગ લડાઈ સુધીમાં જાય છે, બેકાર જાય છે. લબ્ધ પરિણતિ બીજી સ્વરૂપની પરિણતિ છે, માટે લબ્ધમાં તેનો ઉપયોગ નિષ્ફળ જાય છે. અહીંયા મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ નિષ્ફળ જાય છે, આત્માના સ્વરૂપનો સંબંધી મુજબ કરે છે, ત્યારે ઉપયોગમાં કામ નથી આવતું. લબ્ધ નથી ફેર્યું, પ્રતિભાસપૂર્વક જે લબ્ધ ફેર્યું એવું કોઈ દિવસ ફેર્યું નથી. આ લોકો એમ કહે છે એ અપૂર્વ છે, ઉપયોગનું આવું જ્ઞાનનું લબ્ધ પૂર્વે કદી થયું નથી. અર્થાત પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું એવું લબ્ધ હતો. લબ્ધ તો જ્ઞાનમાં છે જ તે, પણ કેવું છે કે રાગ તે હું અને પર તે હું, અથવા દેહ તે હું અને રાગ તે હું, એવું જે લબ્ધ છે જ્ઞાનની અંદર એ એમનેમ બેઠું છે. અને ઉપયોગમાં હું આત્મા છું એમ વિચાર કરે, લબ્ધની અંદર રાગ તે હું અને દેહ તે હું પીડ્યું છું, કોનું જોર ચાલે તેવા અનાદિથી લબ્ધ સહિત કોઈ પણ જીવ આત્માનું ચિંતન કરે, હું લબ્ધમાં પરિણતિમાં ઉપયુક્ત પ્રકારે ફેરફાર થયા વિના, એટલે કે પ્રતિભા સ્વરૂપમાં લબ્ધિમાં આવ્યા વિના આત્માનું ચિંતન કરે, દ્રવ્યનું પર્યાયથી ચિંતન કરે, ઉત્પાદની ધ્રુવથી પણ ચિંતન કરે, અને વારંવાર તે ચિંતન દ્વારા એકાગ્ર થવાની આશા ધરે. શું કરે છે પછી કે આવી રીતે હું આત્માના દ્રવ્યનું પર્યાય ઉત્પાદની ધ્રુવનો ચિંતન કરીને મારા સ્વરૂપમાં હું એકાગ્ર થવાનો પ્રયત્ન કરું છું. પણ એકાગ્રતા થઈ શકતી નથી, અને એકાગ્રતા સ્વરૂપમાં થતી નથી, શુદ્ધ ઉપયોગ એને પ્રગટતો નથી. બીજો પણ વિચાર અહીંયા કરવા યોગ્ય છે કે દ્રવગુણ પર્યાય કયો, ઉત્પાદન ધ્રુવ કયો, કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મામાં છે, કે મારે દ્રષ્ટિનું એવું જોર પ્રગટ કરવું છે, શું તમારો દ્રષ્ટિનો વિષય એની અંદર પકડાઈ જાય, શું એમ કે મારે જ્ઞાનની અંદર એવો આત્માને લેવો છે, શું જ્ઞાનમાં મારો આત્મા ચોખ્ખી ચોખ્ખો આવી જાય એવી રીતે જ્ઞાનમાં આત્માને લેવો છે, જે શ્રદ્ધાથી ઉપડવાનો વિચાર કરે, જે જ્ઞાનથી ઉપડવાનો વિચાર કરે, એવા ભેદ થી જે ઉપડવાનો વિચાર છે, જ્ઞાનથી કહો, શ્રદ્ધાથી કહો, દ્રવ્યગુણ પર્યાયના વિચારથી કહો, ઉત્પાદ વિદ્રોહના વિચારથી કહો, એવા જે ભેદ થી ઉપાડવાની ઉપડવાની જે વાત છે સ્વરૂપ ગ્રહણ કરવાના, એ અભેદ સ્વરૂપનો પત્તો નથી લાગતો એમાં. આ એક જરા સૂક્ષ્મપણે વિચારવા યોગ્ય, આત્મા સ્વરૂપે કરીને અભેદ છે, અને અભેદ સ્વરૂપ આત્માના અભેદ ભાવે અનુભવ ગોચર થાય છે, ગ્રહણ થાય છે અનુભવમાં. એ સિવાય ભેદનો ત્યાં કોઈ ઉપાય નથી, પત્તો લાગતો નથી. એટલે જ્યાં સુધી ભેદમાં ઉભો છે ત્યાં સુધી એની વિધિની ભૂલ ઉભી છે, કાર્ય કરવાની પદ્ધતિમાં ફેર છે, નહીં પ્રાપ્ત થાય, અનુભવ નહીં થાય. એટલે આત્મા આત્માનું અહમ ઘણું કરે, શ્રદ્ધાથી કરે કે જ્ઞાનથી કરે એ વાત છોડી દેવાની, છોડી દેવી પડશે. પ્રસંગભાઈ ચર્ચા ચાલુ છે ને વિધર્મ, એ છોડી દેવાની જરૂર છે. શ્રદ્ધાથી કરો, જ્ઞાનથી કરો, આત્મા આત્મામાં પોતાપણું કરે, આત્મા આત્મા વડે આત્મામાં પોતાપણું કરે. આ પણ કારકોણ આપે જ છે, આપણ વિલય થઈ જવા જોઈએ. કારકોને પ્રક્રિયાથી પાર જાય ત્યારે અનુભવ થાય. આટલી બધી અભિપ્તા સદાય છે, પ્રથમમાં બીજો ઉપાય નથી એટલે એ કારકના ભેદ આવે છે. એમ શું કરવા કે જે ભેદો છે ને એ સ્વરૂપના ઓળખાણ સુધી જ કામમાં છે. આ એક નય ચક્રની ગાથા ટોગર મુજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સ્વીકૃત કરી છે. 266 મોટા નય ચક્ર માઇલ ડબલ નું જે છે ને, તત્વ અન્વેષણ કાળે યુક્તિ મગ્ન આત્માને તત્વના અન્વેષણ કાળમાં યુક્તિ માર્ગ થી વિચારવો. યુક્તિ એટલે ભેદ, કે આત્મામાં શ્રદ્ધા આમ કામ કરે, જ્ઞાન આમ કામ કરે, ભેદનું પર્યાય આવા હોય, ઉત્પાદ વિતરણ આમ છે, ગુણ અને ગીનો આવો ભેદ છે, એ નિર્ણય કરવા સુધી ઓળખવા સુધી જ છે. અન્વેષણ કાળમાં જ્યાં સુધી આત્માને ઓળખ્યો નથી ત્યાં સુધી એની જરૂર છે, પછી એની બિલકુલ જરૂર નથી. અને આપણે અંદાજ કાઢીએ કે પરિચિત વ્યક્તિમાં આપણે ભેદ પાડીએ છીએ, સવારે વાત ચાલી છે, તમારું નામ સાંભળ્યું ભાઈ તમે ત્યાં હતા, પછી તમારે બીજો વિચાર કરવાનો નતો કે તમે ત્યાં છો પછી શું વાંધો આવવાનો છે. તમે ત્યાં હતા એમને ખબર પડી ગઈ પતી ગયું. તમે આખા શું છો, તમારી કેપેસિટી શું છે, તમે શું કરી શકવાના છો, તમારી શક્તિ શું છે, બધું આવી જવાની કાંઈ વિચાર કરવાની જરૂર ન હોય. વિચાર કરવાની ભંગભેદ થી વિચાર કરવાની જરૂર ક્યાં સુધી છે? ઓળખાણ ન થઈ હોય ત્યાં સુધી. ઓળખાણ થઈ ગયા પછી બિલકુલ નહીં. એટલે બીજું પદ એમણે લીધું ગાથા, જો આરાધ સમયે, આરાધના સમયે આ યુક્તિ માર્ગ ની બિલકુલ જરૂર નથી. જો આરાધના સમયે, આરાધના સમયે નહીં, અનુભવ તો આરાધના સમય છે. તો કે કેમ શા માટે પછી કોણ હોય જમના, કેમ કે આત્મા તો પ્રત્યક્ષ છે ત્યાં. જયારે આત્મા ઓળખાય ગયો ત્યારે આત્મા તો પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ સ્વરૂપે ઓળખાણો છે. જે પોતે જ પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ ને ઓળખાવાનો કોણ પ્રશ્ન છે? કે તું એને દર્શન જ્ઞાન ચારિત્ર થી જો, કે એને તું દ્રવ્ય કર્યા છે દિવસ, એ તો પ્રત્યક્ષ છે વસ્તુ જેવી છે. પ્રત્યક્ષ હોવાથી, આત્મા પ્રત્યક્ષ હોવાને લીધે આરાધના સમયે યુક્તિ માર્ગ ની કોઈ જરૂર નથી. જે યુક્તિ માર્ગ ઓળખવા માટે સાધન થયો તે યુક્તિ માર્ગ આરાધના કરવા માટે બાધક છે. એટલે સુજાનીજી કહ્યું કે જે જે સાધન ને સાધન તરીકે કહેવામાં આવે છે તે બધા વ્યવહાર છે, નિશ્ચયમાં તે બધા બાધક જ છે. આવી સુધી છેલ્લી અને દર્શનના ચારિત્ર સુધી અને બ્રહ્મ પર્યાય સુધી બધા બાધક છે. બહુ સરસ ટોટલ મેરે 645 માં એક બોલ છે ગુરુદૃષ્ટિ પ્રકાશમાં, કે જેટલા સાધન કયા છે તે નિશ્ચયથી બાધક છે, સાધન છે. કયા સ્ટેજમાં એ સાધન છે અને જેને સાધન કહ્યું કે કયા સ્ટેજમાં બાધક છે એ જો ખબર ન હોય તો ખબર અવડી જાય, ખોટું ખોટું થઈ જાય. વિકલ્પ દશામાં અંતરાય કોણ કરે? વિકલ્પ બીજા પોત નથી. દશાની અંદર માટે એને વાચક કહી દીધું. થોડો સૂક્ષ્મ વિષય એવો પરિસ્થિતિમાં હોય એ ચર્ચાનો વિષય છે. અને એમાં ભૂલ થાય તો કઈ જાતની ભૂલ થાય, આ એ વિષય ચર્ચા છે. અત્યારે એ સ્ટેજની ચર્ચા ચાલે છે. જોકે આવા ભેદ વિચાર છે, તત્વના ભેદ વિચાર છે. ભેદ વિચાર કરનાર જેમને મિથ્યા પ્રબંધ થાય છે તો પણ યથાર્થ પ્રકાર પ્રબંધતા નથી થઈ. તત્વજ્ઞાનનો વિચાર છે, દર્શનોની મંદતા કરે છે, પણ એમાં બે પ્રકાર છે, એક યથાર્થ છે, એક અયથાર્થ છે. કે તો યથાર્થ પ્રકારે મંદતા નથી. અને જ્ઞાનમાં અનાદિનો રાગ અને પર તે હું એવું પરિણતિમાં જેમનું તેમ અનાદિનું પડેલું હોવાથી જેમનું તેમ એટલે જે પહેલા હતું એવું એવું જોઈએ છે. કારણ કે પ્રતિભાસ નથી એવા ઉપયોગમાં. આત્માના વિકલ્પ થવા છતાં, આત્માની વિચારણા ચાલવા છતાં તેમાં ચૈતન્યનો રસ ઉપજતો નથી. કેમ કે પરિણતિમાં ઉમટું પડ્યું છે રાગ તે હું કરતે હું, એટલે આત્માનો રસ ના આવે, આત્મરસ ન ઉત્પન્ન થાય. પરિણતિ વિરુદ્ધ છે, પરિણતિ વિરુદ્ધ ચાલે છે. ભલે વિકલ્પ પીડા કરે, ભલે વિચારણા આત્માની પીડા કરે, રસ નહીં આવે. રસ નહીં આવે એવી જે પરિસ્થિતિ છે વિચારણાની, એ અરસ પરિણતિ હોવા છે. એમાં અરસતા વધતા શુષ્કતા આવે છે. શુષ્ક જ્ઞાન અથવા શુષ્ક વિચારણા કહેવામાં આવે છે. ચૈતન્યનો રસ ઉપજતો નથી, તેનું ઊંધા લગ્નનું જોર કામ કર્યા કરે છે. એનું કારણ કે લગ્ન ઊંધું છે, વિપરીત છે. માટે ત્યાં આત્માના સ્વરૂપ સંબંધિત વિચારણાનો ઉપયોગ નિરર્થક થાય છે. તે જીવ આત્માના સ્વરૂપની વિચારણા કરે છે તો પણ શા માટે નિરર્થક અથવા નિષ્ફળ જાય છે, એનું આ વૈજ્ઞાનિક કારણ છે. બહુ સાયન્ટિફિક વિષય છે. આ ઉપયોગ લગ્નનો જે વિષય છે એકદમ વૈજ્ઞાનિક છે. એટલે નિર્વિકલ્પ દશા તો સહજ જ આવે છે, એનું કારણ આ છે કે વૈજ્ઞાનિક પ્રોસેસ છે આપણે. અને કૃત્રિમ પ્રયત્ન કરે તો આવે જ નહીં, ભલે ગમે એટલું પીડા કરે, ઉલટાનું શુષ્કતા વધી જાય, રસ જ ના આવે. લગ્નમાં હોય ને એનું જોર આવે, જોર આવે એટલે એનો ઉપયોગ સહેલા સહેલો પડે, મિત્ર ઉપયોગ ન થાય. એમ તો કેમ કે લગ્ન ઊંધા જોર ઊંધું જોર ત્યાં કામ કરે છે. કેમ નથી આવતું? ઊંધું જોર કામ કરે છે, લગ્નમાં ઊંધું જોર કામ કરે છે, ઉપયોગમાં એ હળવું જોર કરવા જાય છે. જોર નથી કામ કરતો, નકામું છે. અને લગ્ન બદલાય, પ્રતિભાસ વિના બદલાય.
ઉપયોગ
આવે છે, ઉપયોગમાં કરવા જાય છે, કરે છે તો પણ એ શું કામ નું? આનું તો લગ્નમાં રાગ તે હું પીડ્યું છે, ઉપયોગમાં હું આત્મા છું એમ વિચારે છે. શું કામ
આવે? લગ્નમાં
રાગ નિષ્ફળ જાય છે. એટલે જ્ઞાન એને બંધ નથી એવું કીધું, નિષ્ફળ જ્ઞાન એ બંધ છે એમ શું કરવા કીધું? કે નિષ્ફળ જાય છે માટે
આત્મા
કેવી નિષ્ફળ જાય છે
અને રાગ
અને રાગ નિષ્ફળ જાય છે. બે રીતે થાય, લગ્ન પ્રમાણે પણ ઉપયોગ થાય અને લગ્નથી વિરુદ્ધ પણ ઉપયોગ થાય. જો લગ્ન પ્રમાણે થાય તો બે ની એકતા થવાથી રસ વધી જાય, એકાકાર થઈ ગયો. લગ્ન ઉપયોગ એકાકાર થઈ ગયો, વિરુદ્ધતા ન વળે. એક રસ થઈ ગયો પરિણામ, એ શુદ્ધ ઉપયોગમાં થાય છે એટલે સારો ભાવ થાય છે. ત્યાં આત્માના સ્વરૂપ સંબંધિત વિચારણાનો ઉપયોગ નિરર્થક થાય છે અથવા કાર્યગત થતો નથી, એવું જ લબ્ધનું જોડ સર્વ દશામાં હોય છે. આ સમય દ્રષ્ટિને રાખવાય પછી આમ, જેમ કે સવરી દશામાં સમ્યક દ્રષ્ટિને લબ્ધ જ્ઞાનમાં આત્મા હોવાથી પરમા ગયેલા ઉપયોગનું જોર ચાલતો નથી, ઉપયોગ જાય છે જ્ઞાનીનો કાયમ પણ એનું જોર ન ચાલે. સ્વરૂપ વિચારણા નો ઉપયોગ નો જોર ચાલતો નથી, અજ્ઞાની ના દ્રષ્ટાને અજ્ઞાની નું સ્વરૂપ સમજાયું છે. તેથી લગ્નમાં રહેલ વિપરીત નિશ્ચયતા હોવો જોઈએ. સ્વરૂપ નિશ્ચય છે એ લગ્નની અંદર વિપરીત છે, કે હું રાગ છું, હું દેહ છું, એ ટાળવો જોઈએ. હું આત્મ સ્વરૂપ છું એવો નિશ્ચય લગ્નની અંદર આવવો જોઈએ, અને તે યથાર્થ સ્વરૂપના ભાવ વાસનથી ટળે છે. એવો જે વિપરીત નિશ્ચય, હું રાગ હું દેહ એવો જે નિશ્ચય એનાદીનો છે, એ યથાર્થ સ્વરૂપના ભાવ વાસનથી લગ્નનો નિશ્ચય ટળી જાય છે. ચિહ્ન કયું સારું છે ત્યાં એને આત્મ પ્રાપ્તિ કરવી છે, એટલે એને વિચારવાનું કેન્દ્ર સ્થાન મને સ્વરૂપ પ્રાપ્તિ બાજુ આ લઈ જાય છે કે નહીં, મારા આત્મા લાભ નું કારણ છે કે મારા હાનિ નું કારણ છે આત્મ કલ્યાણમાં આત્મયુગમાં, આ શું વિચારવાનું જે દોર છે એના ઉપર છે. સ્વરૂપ વિચારનાર આખી આત્મકલ્યાણના દોરાન ચાલે છે, એટલે એને શું વિચારણા કહે છે, વિચારણા ના કરતા એને શું વિચારણા કહે, જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે જ્ઞાન, એમાંથી આગળ વધે તો સ્વરૂપ સ્વરૂપ નિશ્ચયમાં આવે, સ્વરૂપ નિશ્ચયમાં આવે તો આ રીતે આગળ વધીને સ્વરૂપ ના અનુભવમાં આવે. પછી ઉલટી કે સુલટી જે પણ વિષય ને અનુલક્ષી ને તીવ્ર વિજ્ઞાન છે પરિણામ, પરિણામના વિજ્ઞાનમાં રસને વિભાવ રસને બંધ તત્વ કહ્યું, રાગોદગાર ચીકણો રસ છે એને તત્વ કહ્યું છે. પરિણામનું તત્વ શું કે રસ અવળો હોય તો અવળો, સવળો હોય તો સવળો, જેને આત્મકલ્યાણ અને આત્મહિતની તીવ્ર ભાવના છે એમાંથી પરિણતિ થાય છે, એટલો લાભ થાય. એને શું છે કે વિચારણાની અંદર ડિસ્ટર્બન્સ ઘટી જાય, વિક્ષેપ ઘટી જાય. જો આત્મકલ્યાણની દૂર રસ્તી પરિણતિ થઈ જાય તો એને વિકલ્પને વિચારણાની અંદર જે વિક્ષેપ ઉભા થતા હોય તે ઘટી જાય, કેમ કે તીવ્ર રસે કરીને બાજુ પરિણતિ થઈ ગઈ છે. એટલે પછી વિભાવસમાં થઈ જાય, વિભાવસમાં થાય એટલે વિભાવના જે વિકલ્પો જે બીજી દિશાના છે, બીજા પદાર્થના છે, સંયોગના ઉદયના છે, એના જે ઉપયોગ વારંવાર જતો હોય છે બંધ થાય છે. ચર્ચામાં વાત થાય ને ત્યાંથી ઉભું થાય છે, ખબર નથી પડતી એનો ઉત્તર વૃક્ષક ઉત્પન્ન હોય, અંદર માં ઉદવા રહે એમાં વૃક્ષક થાય. રસ છે બળવાનું છે, પરિણામ નું બળ જ રસ ની અંદર છે.
ત્યાર
સુધી શું છે કે વાત ખુલે સંસ્કાર તો ત્યાં પડી ગયા. નિર્ભીક બીજ નિર્ભીક નહીં થાય એવું મજબૂત કામ છે. એટલે એવું કોઈ માણસ પાયો ખોદે પછી પ્લેટ સુધી આવી ગયો, સ્વરૂપ નિશ્ચય ટળવો જોઈએ અને તે યથાર્થ સ્વરૂપ ના ભાવ પાછળ થી ટળે છે ત્યારે ચૈતન્ય વિરોધી સ્ફુરણા થાય છે. અને તે ઉદ્યમ એટલે તે પુરુષાર્થ વિજ્ઞાન કરવામાં કાર્યરત થાય છે. આ પુરુષાર્થ વિજ્ઞાન કરવા માટે સમર્થ થાય છે. આ રીતે વર્તમાન જ્ઞાન બળમાં લગ્નની સંધિ થવારૂપ કાર્ય જ અનુભવને ઉત્પન્ન કરે છે. એકાકાર થઈ ગયું જે લગ્ન તે ઉપયોગ થાય એટલે તે અનુભવને ઉત્પન્ન કરે છે. એટલે કે ઉપયોગ હોય લગ્નના વિષયની સંધિ થવાથી સ્વકાર્ય અવશ્ય સફળ થાય જ છે. નિષ્ફળ કેવી રીતે થાય એ પ્રશ્ન છે. કેવી રીતે પછી નિષ્ફળ થાય? લગ્ન ઉપયોગ એકાકાર થયા પછી કાર્ય કેવી રીતે નિષ્ફળ થાય? અનુભવ અર્થાત નિષ્ફળ થવાનું અહીંયા કોઈ કારણ રહેતો સોલિડ અનુભવ થાય 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 એ વાત સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એની સમજ છે. અનુભવ સુધીની પાઠમાં બોલને
ભગવાન